તારીખ 22/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાન નંબર 31 અને 32 સળંગ પ્રવચન નંબર 67
અવિદ્યારૂપ જળની અલ્પ શક્તિથી તારી મહાન શક્તિ ન હણી જાય, પરંતુ તારી શુદ્ધ શક્તિ પણ મોટી અને તારી અશુદ્ધ શક્તિ પણ મોટી. જળ છે એ જ્ઞાન મિથ્યાત્વમાં જળ કર્મનો ઉદય નિમિત્ત છે, અને અજ્ઞાન અને મિથ્યાત્વ છે એ અવિદ્યા છે. વિદ્યાથી તો પોતાનું સ્વરૂપ જણાય અને વેદાય, અવિદ્યાથી પોતાનું સ્વરૂપ જણાતું નથી, અનુભવમાં આવતું નથી. એની શક્તિ અલ્પ છે, અથવા વિભાવની શક્તિથી સ્વભાવ શક્તિ અનંત ગણી મહાન છે, અનંત ગુણ છે. અનંતકાળથી ક્ષણ ક્ષણવર્તી વિભાવ વિદ્યમાન ભલે રહ્યો હોય તો પણ એની અલ્પ શક્તિ છે, મર્યાદિત શક્તિ છે. વિભાવની શક્તિ મર્યાદિત છે, સ્વભાવની શક્તિ અમર્યાદિત છે, અનંત છે. તેથી એ વિભાવ તારી અનંત શક્તિને હણી નાખે એવું તો ન બને. એથી કાંઈ હણી ન જાય, એનો નાશ ન થઈ જાય. ભલે અનાદિનો વિભાવ હોય તો પણ તારા સ્વભાવનો નાશ એને કર્યો નથી, સ્વભાવને પ્રગટ નથી થવા દીધો. એટલી એની શક્તિ ઘણી ગણીએ, મોટી ગણીએ, વિશેષ ગણીએ તો જુદી વાત છે કે સ્વભાવને પ્રગટ થવા નથી દીધો, પણ સ્વભાવનો નાશ થાય એવું એ શક્તિ કરી શકે નહીં. એટલે તારી શુદ્ધ શક્તિ પણ મોટી, અને આવી અનંત શુદ્ધ શક્તિ હોવા છતાં એને પ્રગટ ન થવા દેનાર એવા વિભાવની શક્તિ પણ એ અપેક્ષા એ મોટી મોટી નો એટલી અપેક્ષા છે કે એ આવો અનંત સામર્થ્ય વાળો સ્વભાવ હોવા છતાં એના પ્રગટ થવામાં વિભાવ નડે છે, વિભાવ પ્રતિબંધક છે, અવરોધક છે, અને તેથી સ્વભાવ પ્રગટ થતો નથી. તો એ પણ એની શક્તિ એટલી મોટી, અનંતકાળ સંસાર રહે છે એટલી પણ વિભાવની શક્તિ છે. તો જેની જેટલી શક્તિ જ્યાં જે પ્રકારની હોય તેટલી તો જાણવી જોઈએ, અને એથી વધારે એને મહત્તા આપીને પોતે અનંત સ્વભાવને ભૂલે અને અનંત સ્વભાવને પ્રગટ કરવા માટેનો પ્રયાસ ન કરે તો પણ એ વિભાવને વધારે પડતું મહત્વ આપે છે, અને વિભાવને કારણે અનાદિથી સ્વભાવ પ્રગટ નથી થયો એમ પણ ન જાણે તો પણ એ સ્વભાવ વિભાવને જેમ છે એમ સમજી શકતો નથી. બે વાત લીધી છે. પહેલી વાત એ લીધી કે તારી મહાન શક્તિ છે એવી અનંત શક્તિને કાંઈ વિભાવ છે એ હણી શકે, નાશ કરી શકે, નિર્મૂળ કરી શકે એવું ન બને. સ્વભાવ વિભાવને નિર્મૂળ કરશે. સ્વભાવ પ્રગટ થયા પછી અસંખ્ય સમયમાં સાધક દશાનો કાળ અસંખ્ય સમય છે, વિભાવને નિર્મૂળ કરશે, પણ અનંતકાળનો વિભાવ સ્વભાવને નિર્મૂળ નહીં કરી શકે. ગમે ત્યારે સ્વભાવ પ્રગટશે, અને સ્વભાવ પ્રગટશે તો વિભાવ ખલાસ છે. પછી વિભાવની શક્તિ નથી કે સ્વભાવની સામે એ ટકી શકે, એવી તો વિભાવની શક્તિ નથી. પણ અનંતકાળથી એ સ્વભાવ પ્રગટ નથી થતો તે અપેક્ષાએ અશુદ્ધ શક્તિ પણ મોટી, અશુદ્ધત્વ પણ એટલું મોટું છે કે શુદ્ધતાને ઉત્પન્ન થવા દીધું નથી. હા શક્તિ નથી તો પરિણામ બળ છે, પરિણામમાં અંધાયનું બળ પણ છે, એટલું લેવું છે. અહીંયા તો વ્યક્તિમાંથી કઈ બધા થોડા મિથ્યાત્વમાં આવે છે, કોઈ જીવ આવે અને તે પણ ક્ષાયક સંયુક્ત ન થયું હોય તે જીવ આવે. બધા ક્ષોભસમ વાળા પણ બધા આવે એ પ્રશ્ન નથી, ક્ષાયક વાળા તો કોઈ ન આવે. સૈનિક મહારાજ અને ભગવાન મહાવીર ભગવાનના સમવસરણમાં ક્ષાયક સંયુક્ત દર્શન પ્રગટ થયું. હજી તો 2500 વર્ષ પહેલાની જ વાત છે. રાજગ્રહીમાં તો એના અવશેષો જોવા મળે છે. રાજગ્રહી એમની રાજધાની હતી, ત્યાં ભગવાનનું સમવસરણ આવ્યું હતું. રાજગ્રહીના 5 પાઠ છે, ત્યાં ઉપર 500 ધનુષ ઊંચે આકાશમાં રચના થાય છે. શાયક સમ્યક દર્શન પ્રગટ થયું હતું તો છેલ્લે આપઘાતનો વિકલ્પ આવ્યો હતો, પણ સમ્યક તો ગયો નથી, મહત્વ નથી ગયું. અને પૂર્વે બહુ મોટું પાપ કર્યું હતું, વિતરાગી મુનિને ઉપસર્ગ કર્યો હતો, ભાવલિંગી સંતને ઉપસર્ગ કર્યો હતો, 12માં કોઈ નિર્દોષ પ્રાણીને પરેશાન કરે, હેરાન કરે તો લોકોને ત્રાસ થાય, કે ગાયને મારે છે, બકરાને મારે છે, આને હું બગાડ્યું, આ તો મૂંગો પ્રાણી, ત્રાસ આવે છે ને, અરેરાટી થઈ જાય. આ તો એથી પણ શાંત છે, એ તો હજી તિર્યન છે મનુષ્ય, એમાં પણ નિર્ગ્રંથ ગુરુ ભાવલિંગી સંત, જેનો કષાય ખલાસ થવાની તૈયારી છે ને વિતરાગતા પરિપૂર્ણ કરવા માટે જેણે પુરુષાર્થનો મહાપ્રારંભ કર્યો છે જંગલમાં જઈને. જેમ કોઈ કહે છે ને સંસાર જીતવાની લડાઈનો આરંભ કર્યો છે, સંસારને ખલાસ કરશે હવે, એવા મુનિરાજ, નિર્દોષ મુનિરાજ છે. એના ઉપર ઉપસર્ગ પીડ્યો તો સીધી ત્રીજી નારકીનો બંધ પીડ્યો છે. રૌદ્ર ધ્યાન શ્રેણીક રાજા તીર્થંકરનું દ્રવ્ય અને રૌદ્ર ધ્યાન થયું છે. તીર્થંકરનું દ્રવ્ય અને રૌદ્ર ધ્યાન થયું છે. ત્રીજી નારકીનું આયુષ્યમાન ઉદય નથી આવ્યું તો એ પહેલાં એમાં અપકર્ષણ થઈ જાય છે અને પહેલી નારકીમાં આવે છે. પણ એવો નિકાચિત બંધ પીડ્યો છે ગતિનો, ગતિ ફરતે નથી, એટલું ચીકણું થયું, બહુ ભયાનક પરિણામ થયું. ઘણું તો લગભગ તો નિગોજ સુધી પહોંચી જાય, સીધો વિરોધ કર્યો હોય તો લગભગ નિગોજ સુધી પહોંચી જાય એવી
પરિસ્થિતિ
છે. બહુ મોટી વાત છે, જબરદસ્ત વાત છે. ગ્રહિત મિથ્યાત્મા ખાલી મુમુક્ષ દુકાને આવ્યા ચર્ચા ચાલે, આ વિષય પર ચર્ચા ચાલે. અન્યમતિ છે એ ગ્રહિત મિથ્યાત્મી છે, મુસલમાન છે, ક્રિશ્ચન છે, વૈષ્ણવ છે, અને એક મત મતાંતર ચાલે છે. 363 પાખું તો ઋષભદેવ ભગવાનના વખતથી ઉપજ્યા, ત્યાર પછી તો એના પણ ભેદ પ્રભેદ પેટા ભેદ બહુ ચાલ્યા. એ ગ્રહિત મિથ્યાત્, તિર્યંચ પણ ગ્રહિત અગ્રહિતમાં છે, તિર્યંચ તો હજી અગ્રહિતમાં છે, અને એટલું ગ્રહિત નથી. જો અહીંયા મનુષ્ય છે તો ગ્રહિતમાં છે, તિર્યંચ અગ્રહિતમાં છે. કેમ કે સિદ્ધો એને બુદ્ધિપૂર્વકનો વિરોધ નથી, દેવ ગુરુ શાસ્ત્રનો સિદ્ધો બુદ્ધિપૂર્વક, એ ગ્રહિત મિથ્યાત્વ કરતાં પણ આનું ગ્રહિત વધારે ઉગ્ર થયું છે, વધારે બળવાન થયું છે. કેમ કે આજે કોઈ ગામમાં મુસલમાન કોઈ જીન મંદિરમાં આવીને તોફાન કરવા નહીં આવે, આવે છે એના મંદિર, આપણે આપણી મસ્જિદમાં જવું, એ ભલે એના મંદિરમાં જાય, પણ આપણે બીજી માથાકૂટ પરસ્પર માં જોઈએ. આ તો સીધી વાત એવો છે, એથી પણ ખરાબ છે, એવું છે. એનો વિરોધ કરે, બીજા બહુ આકરા કર્મ બંધાય, આકરા પરિણામ છે. સીધો વિરોધ કરે છે, એ જો ક્રોધની પ્રકૃતિ એમાં ઉગ્ર હોય કશાય તો નારકીમાં જલ્દી જાય. કોઈ એવા ક્રોધ વાળા ન દેખાય, પણ વિરાધના વિરોધના પરિણામ વાળા દેખાય, દેખાય શાંત બે પ્રકારથી, એ નિગોદમાં જાય જલ્દી. આ નારકીમાં જલ્દી જાય, આ નિગોદમાં જલ્દી જાય. એ તો બહુ સ્વાભાવિક છે, જેને પોતાની નિર્દોષતા જોઈએ છે, જેને પોતાને સંસાર મટાડવો છે, જેને શુદ્ધ થવું છે, અને એ ભાવનાથી જે આવ્યો છે એની તો વાત જ જુદી છે. એને તો ઊંધા પરિણામ થવાનો પ્રશ્ન નથી, એને તો સીધો જ આદર આવે. પૂછી બેન છે, આ દિવસોમાં કહ્યું ને થોડા દિવસો પહેલા, એક જીનેન્દ્રની આકૃતિ જોઈને આદર આવે છે. હજી તો મૂર્તિ છે ને પ્રતિષ્ઠા કરી છે કે ન કરી છે એ પ્રશ્ન ગૌણ છે, આકૃતિ જોઈને જ બહુમાન આવે છે. એવું તો એની બાર મુદ્રા એટલી છે, આકૃતિ જોઈને એકદમ પરમ આદર આવે, એકદમ આદરનો ભક્તિનો ભાવ આવે. બહુ કુદરતી છે આ વસ્તુ, એકદમ કુદરતી છે. પણ પ્રતિષ્ઠા તો એક વચ્ચેની વિધિ છે. આ ભગવાન છે એમ દેખાય છે કે નહીં પણ, અને એમ દેખાય છે તો પ્રતિષ્ઠા કરવી છે કે એમ નથી દેખાતું ને પ્રતિષ્ઠા કરવી છે. આ ભગવાનની મૂર્તિ છે એમ દેખાયા પછી પ્રતિષ્ઠા કરવી છે, કોઈ બીજી રીતે એનો ગેરલાભ ન લઈ જાય એટલે વચ્ચે વિધિ ગોઠવી છે. કે ભાઈ કોઈ અવિધિએ પણ ગમે તેમ કરવા લાગી જાય તો એની પરંપરા પછી બહુ ખરાબ ઊભી થઈ જાય આગળ પડતા. એક માણસને ઘરના રમકડા જેવી ચીજ ન થઈ જાય એટલે એને વિધિપૂર્વક બિરાજમાન કરે. ભાવ તો એ ભગવાનની સ્થિતિમાં જે પ્રતિમાને ઢાળો ઢાળો ઢાળ્યો છે શાંત રસ, એમાં તો આદર જ આવે, એમાં અનાદર આવવાનો પ્રશ્ન રહેતો. કેટલી ભક્તિ કેટલી ભક્તિ હતી, આંસુ આવી ગયા હતા. કેમ કે છેલ્લે છોડીને આવ્યા છે ને, કે વિયોગ થઈ ગયો તો આ સંયોગ થઈ ગયો, એટલે જાણે સાક્ષાત સિમંદર ભગવાન આવ્યા હોય. અને જે ભાવ આવે એ પ્રતિષ્ઠા નહોતી થઈ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે, એટલો હર્ષ ને એટલો ઉત્સાહ. એ તો એક જ પ્રકાર આવે, બીજો પ્રકાર આવવાનો પ્રશ્ન. સંપ્રદાયના દિગંબરોએ તો ત્યારે થોડો આપો કે વિદ્યમાન તીર્થંકર હોય એની સ્થાપના ન થાય, અત્યારે ભાવિનું ઉપાડ્યું, તેથી વિદ્યમાનનું ઉપાડ્યું. તો સિદ્ધાલયમાં જાય પછી સ્થાપના કરાય, હોય એની કઈ સ્થાપના કરાય? આ ખોટું છે, આ ભૂલવાળું છે. આગ પછી કહેવાતા વિદ્વાન સમજણા ને અણસમજણા બધા હારે જોડાય, એક પૂર્વગ્રહ વિરોધ ન હોય એટલે બધો પ્રકાર એવો નથી. તો બયાનંદની 420 પહેલા 400 વર્ષ પહેલાની પ્રતિમા છે સિમંદર ભગવાન. એ લોકો એક સ્થાય પાસે એની દક્ષિણમાં બેંગ્લોર પાસે મહાપદ્મ ભગવાનની ત્રણેક મહારાજાની પ્રતિમા અનેક જગ્યાએ છે, એ તો એનો પ્રશ્ન જ નથી. જ્યાં સ્થાપનાના સ્થાપના નિક્ષેપના જાણકાર નય જ્ઞાન વાળા હોય ત્યાં એ પ્રશ્ન જ નથી કે આમ હોય કે ન હોય, એ પ્રશ્ન ફાઇનલ થઈ ગયો છે, પૂરો થઈ ગયો છે. અજ્ઞાનીનો તો અધિકાર જ નથી, એમાં હા ના કરવાનો કોઈ અધિકાર જ નથી ને, જેનો અધિકાર નથી એ અધિકાર થી વાત કરે છે, એવી વાત છે. એટલે તો બલારસિંહ દાસે એવો શબ્દ વાપર્યો છે કે સોહી પ્રમાણે જીન પ્રતિમા જીને સારખે. જીન પ્રતિમાનું પ્રમાણ કોણ આપશે કે જેના ઘટ અંતરમાં એવી રીત જાગી છે, જેની અલ્પ સ્થિતિ બહુ 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 બ્રહ્મણની અલ્પ સ્થિતિ જેની રહી ગઈ છે, એવા સમ્યક દ્રષ્ટિ સાધક જીવ પ્રમાણ કરે છે જીન પ્રતિમા જીન સારખી. એટલે ગ્રહિત મિથ્યાત્મમાં પણ અન્ય મતિઓ કરતા પણ તીવ્ર ગ્રહિત મિથ્યાત્મનો આ પ્રગટ પ્રકાર છે, પ્રગટમાં વધારે એથી વધારે ગુણ, કેમ કે એ સીધો વિરોધ નથી કરતા એ પ્રકારે. એ તારી અશુદ્ધ શક્તિ પણ મોટી, તારી ચિંતવણી તારે ગળે પડી, આવી તારી અશુદ્ધ પ્રકારની ચિંતવના તારે ગળે પડી. એટલે કે તને દુઃખ થવામાં, તને અનેક પ્રકારના જન્મ મરણના ભાવ ભ્રમણ થવામાં તારી અશુદ્ધ ચિંતવણી જ કારણ છે, જવાબદાર છે, બીજું કોઈ જવાબદાર નથી. તારા જ વિપરીત ભાવો જવાબદાર છે. પરને દેખી પોતાને ભૂલ્યો, પરને દેખી અને પોતાને ભૂલ્યો છે. પર પદાર્થ સ્વપર પ્રકાશ જ્ઞાનમાં જણાશે, પણ તું એને જોઈને પોતાને ક્યાં ભૂલ્યો, જોનારને ક્યાં ભૂલ્યો, પરને દેખીને પોતાને ભૂલ્યો. પરને દેખીને પરમાં અનેક પ્રકારે કલ્પના કરવા લાગ્યો, જેવું પર નથી તેવી, પરને પરપણે ન જાણ્યું, પરને દેખીને પરને પરપણે ન જાણ્યું, ત્યાંથી જ ભૂલ્યો. એમ કે સ્વ પર તો સાપેક્ષ છે ને, તો પરને પર જાણે ક્યારે કે સ્વને સ્વ જાણે ક્યારે. પોતાને ભૂલ્યો, સ્વને સ્વ જાણવાનું ભૂલ્યો, તો પરને પર જાણવાનું પણ ભૂલ્યો. અવિદ્યા તારી જ ફેલાવેલી છે, આવું વિપરીત જ્ઞાન છે એ તારું પોતાનું, તે જ ફેલાયું છે, તે જ એને ઉગ્ર કર્યું છે, તે જ એને વૃદ્ધિગત કર્યું છે, એમાં બીજું કોઈ કારણ તું લઈશ નહીં, તારી પોતાની જ જવાબદારી, સમજે. અવિદ્યા તારી જ ફેલાવેલી છે, તું અવિદ્યારૂપ કર્મો પર પોતાપણું ન દે તો કઈ જળનું જોર નથી. એ અવિદ્યા ઉપર તારું જોર, અવિદ્યામાં તારું જોર ન હોય, એ અજ્ઞાન ભાવોમાં વિપરીત ભાવોમાં તું જોર ન દે તો પછી કઈ કર્મનો ઉદય કે સંયોગોનું કોઈ જોર નથી. એને લઈને કઈ ભાવ થાય છે, કર્મના ઉદયને લઈને ભાવ થાય છે, એ વાત ખરેખર નથી. તું જ એને જોર આપે છો, અને કરુણાનુયોગથી જુઓ તો પણ એવો કોઈ સિદ્ધાંત નથી કે જે કર્મનો ઉદય હોય અને જેટલી ડિગ્રી એટલે જેટલા રસવાળો વિપાક હોય એટલા જ રસવાળા વિભાવ પરિણામ જીવને કરવા પડે, એવો કોઈ સિદ્ધાંત નથી. તેથી ઓછા રસવાળા પણ કરે, અરે તેનાથી ઉપેક્ષિત થઈને ઉન્મુખ થઈને સ્વસન્મુખ થઈને એનો ક્ષય પણ કરે, અને તેનો તેનો રસ વિપાક હોય તેનાથી વધારે ઉગ્રતાવાળા પણ પરિણામ કરે. કોઈ નિયમ નથી કે એટલું જ બરાબર ડિગ્રી ટુ ડિગ્રી વિકાર કરવો પડે, એવો કોઈ નિયમ નથી. હા, જેવા પરિણામ થાય જેટલા રસ્મી પાકના, એમાં ડિગ્રી ટુ ડિગ્રી કર્મનો સંબંધ થાય, એમાં આગુ પાછું ન થાય. જેવા ભાવ કરે તેવા જ કર્મ બંધાય, પણ બંધાયેલા જેવા હોય એવો જ અહીંયા ભાવ કરવો પડે, એવો કોઈ નથી. એ જીવની સ્વતંત્રતા છે, ઓછા પણ કરે ને અધિક પણ કરી શકે છે, અને થાય છે એ રીતે જ થાય છે, સરખા જ થાય એવો કોઈ નિયમ નથી. એટલે એનું કોઈ જોર નથી. તેથી અપરંપાર તારી શક્તિ છે, તારી શક્તિને સંભાળ. તો જળ કર્મ તો કાંઈ જ નથી, ગમે તેવા કર્મ હોય તો એ તો તારા તારી શક્તિ પાસે તો એની કોઈ ગણતરી જ નથી. એ તો નાસ્તિવત છે, નાસ્તિક જ છે ને, તારામાં તો એની નાસ્તિક છે. એ કાંઈ કરે એ પ્રશ્ન રહેતો નથી. એમ શક્તિનું ભાન કરાયું છે, પોતાની શક્તિ કેવડી કેટલી છે એનું ભાન કરાયું છે. પરની ભાવના કરી ભવ કરી રહ્યો, પરની એટલે પોતાને છોડીને જે કાંઈ પૂર્વકર્મનો ઉદય છે એમાં એને ભાવના કરે છે. આ મને હો, આ મને હો, મને આ હો, આવું હો, આવું હો, આવું હો, આ હો, એમ જગતના પદાર્થની ભાવના કરી કરી અનાદિની પરિગ્રહ સંજ્ઞા તો છે જ જીવને. પરિગ્રહ સંજ્ઞા તો, સંજ્ઞા એટલે ઈચ્છા, પરિગ્રહની ઈચ્છા ઉદયપણે હોય કે ન હોય એ પડી જ છે. એમાં વિશેષ 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 ભાવો કરે છે ત્યારે એને ભાવના કહેવામાં આવે છે. પરની ભાવના કરી ભાવ કરી રહ્યો છે, સંસાર વધાર્યો એ પરની ભાવનાથી તો સંસાર વધાર્યો છે. પૈસા મળે, કુટુંબ પરિવાર વધે, સત્તા મળે, એ ત્રણ મુખ્ય એના પ્રકાર છે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ પરિવાર. 16મા વર્ષે શ્રીમદજી લીધું છે કે નહીં? લક્ષ્મી અને અધિકાર વધતા સમૃદ્ધિ તો કુટુંબ પરિવાર વધે, બધો આ જીવને વધુમાં વધુ ભાવનાના વિષયમાં આ ત્રણમાં બધું આવી જાય. સત્તા માટે વિશ્વયુદ્ધ થયા, અને પૈસાનો ઝઘડો તો રોજ જોવામાં આવે છે, એમાં તો કાંઈ પૂછવું પડતું નથી. અને પરિવાર, મિત્રો, મંડળ, સમાજ, એની ઓથ, એમાં પણ જીવ અહંભાવ કરે છે. એ પરનો જ આધાર લે છે, એકાંતે એ પરનો આધાર લે છે. એ આધાર બુદ્ધિના સ્થાનો છે બધા. તેનાથી સંસાર વધાર્યો એ જ વાત આવશે. શું કરવું એ કે નિજ ભાવનાથી, નિજ ભાવ પરની ભાવનાથી સંસાર વધાર્યો તો નિજ ભાવનાથી સંસાર મટાડ્યો. સીધી સીધી સામે સામે વાત છે. નિજ ભાવનાથી અવિનાશી અનુપમ અમલ અચળ પરમ પદ રૂપ આનંદ ઘન અવિકારી સાર સત ચિન્મય ચેતન અરૂપી અને અજરામર પરમાત્માને પામે છે. તો એવી ભાવના કેમ ન કરીએ? વળી એ ભાવના કરવા માટે તને કોઈ રોકી શકે એમ નથી, કે તને કોઈએ પ્રતિબંધમાં રાખો. ચાલો, તમારે આ ભાવના નથી કરવાની, તમારા સ્વરૂપની ભાવના તમારે નથી કરવાની, કરશો તો તમને સજા કરશો, એ તો કોઈ છે. શા માટે ન કરીએ? જ્યારે પોતાની ભાવના સ્વાધીનપણે પોતે જ કરી શકે છે, અને એ ભાવના કરતા સંસારનો અભાવ થાય છે, તો પછી એવી ભાવના શા માટે ન કરીએ? આમ પ્રશ્ન ઉઠાય છે. કરીએ જ કરીએ. આમ ભાવનામાં આવેલા વાત કરે છે, નિજ સ્વરૂપની ભાવનામાં આવેલા એમ કહે છે કે જ્યાં પરની ભાવનાથી સંસારનો રઝળપાટ થાય છે અને સ્વરૂપની ભાવનાથી શાંત સુખમય સમાધિ સુખ અનંતકાળનું પ્રગટ થાય છે, તો એવી ભાવના શું કરવા ન કરીએ? કે જે ભાવના કરવા માટે એને કોઈની પરની મદદની જરૂર લેવી જરૂર પડતી નથી, મદદની જરૂર લેવી જોઈએ. એવું કાંઈ થાય તો એમ થાય ભાઈ શું કરીએ, અમારે ભાવના કરવી છે પણ અમને કોઈ મદદ કરનાર નથી, અમને કોઈ મદદ કરે તો અમે કરીએ કામ, આ નહીં તો કેવી રીતે કરી શકીએ, એ પણ પ્રશ્ન નથી. કેટલા વિશેષણ વાપર્યા છે, બહુ મહિમાથી વાત કરે છે. જ્યાં જ્યાં સ્વરૂપની વાત આવે છે ત્યાં કેટલાય શબ્દોનો એ પ્રયોગ કરે છે, શબ્દ પ્રયોગ કરે છે ને એમનો રસ ઘણો દેખાય છે એ વિષયમાં. સ્વરૂપ અને સ્વરૂપની ભાવનાનો વિષય આવે છે ત્યારે એમનો રસ છે એ અછાનો રહેતો નથી, એ વિશેષતા છે આ ગ્રંથની, એ વિશેષતા છે. સ્વાનુભવનો ગ્રંથ છે અને સ્વાનુભવનું કારણ એવી જે નિજ ભાવના એ વિષય જ્યારે આવે છે ત્યારે એ પોતે ખરા વેશમાં આવે છે એમ કહીએ તો કામ નથી કહેતા. કોઈ માણસ ખરા વેશમાં આવે તેમ હા જુઓ ભાઈ પ્રસંગ પડ્યો તો હવે ખરા વેશમાં આવે છે એમ, આ પોતાનો ભાવનાનો વિષય આવે છે, ભાવતો વિષય આવે છે તો એનો રસ વૃદ્ધિગત થાય છે. નિજ ભાવનાથી અવિનાશી પરમાત્માને પામે છે, આ બધા પરમાત્મ પદના વિશેષણ છે. અવિનાશી પરમાત્માને પામે છે એટલે શાશ્વત પદને પામે છે, અનુપમ પદને પામે છે, મળ રહિત અમળ પદને પામે છે, જ્યાંથી ચલાયમાન ન થવું પડે એવા અચળ પદને પામે છે અને પરમ પદને, એથી કોઈ બીજું ઉપરનું પદ નથી, પરમ બધા અપરમ પદ છે, નિજ સ્વરૂપ પાસે બીજા બધા અપરમ પદ છે, જીવા પરમ પદને પામે છે, આનંદ ઘનને પામે છે. કેટલો આનંદ છે, નિવિડ આનંદ છે જેની અંદર ક્યાંય અનવકાશપણે, જેમાં કોઈ બીજો અવકાશ કે ગુંજાશ નથી સિવાય આનંદ, દુઃખનો કણ જેમાં આવી શકે એવી કોઈ જગ્યાએ માં નથી. એનું જે ઘનિષ્ઠ અને બળવાન સામર્થ્યપણું છે આનંદનું, એને આનંદ ઘન કહેવામાં આવે છે. એ શબ્દ પ્રયોગ આયુર્વેદની અંદર દવા માટે વપરાય છે, કોઈ પણ દવાને કોન્સન્ટ્રેટનું ફોર્મમાં તૈયાર કરે ત્યારે એને ઘન કહે છે. ઘનવટી કહે છે, ફલાણી ઘનવટી, આની ઘનવટી, આની ઘનવટી, એટલે એમ કે એ દવા નથી પણ એનું ઘનિષ્ઠ સ્વરૂપ છે, ત્યાં પાવરફુલ એ દવા છે એમ કહે છે. ઘન એટલે ઘનિષ્ઠ સ્વરૂપ, એમ આનંદનું ઘનિષ્ઠ સ્વરૂપ તે આત્મા છે. એને એનો પણ ઉપયોગમાં એને એનો ખ્યાલ તો લેવો જોઈએ ને કે આ જે દેહના સ્થાનમાં જે ચૈતન્ય પિંડ છે એની અંદર આનંદ કેટલો ઘનિષ્ઠ આનંદ પડેલો છે, બેહદ આનંદ પડેલો છે, જેની કોઈ મર્યાદા નથી એટલો આનંદ રહેલો. એ ભાવનાથી આનંદ ઘન પરમાત્માને પામે છે, અવિકારી નિર્વિકારી પરમાત્માને પામે છે, જેમાં વિકારનું નામ નિશાન નથી, પોતે શુદ્ધ જ છે, સ્વરૂપથી પોતે અનાદિ અનંત શુદ્ધ જ છે. નિર્વિકાર તો વિકાર ગયો તેને નિર્વિકાર કહીએ, પણ જેમાં પહેલેથી જ નથી તેને અવિકારી કહીએ. स्वीकारी सार रूप सुख रूप सार रूप उपाधि रूप सुख रूप एवं पोतानु परमात्म पद छे सत छे त्रिकाल होवा रूप छे सत छे चिन्मय छे चैतन्यमय छे उतेज चेतन स्वरूपी छे अरूपी छे जेने रूप रस गंध वर्ण स्पर्श गंध शब्द एवं काय नथी એવું અરૂપી છે અને અજર અમર છે જેને કોઈ વૃદ્ધપણું લાગુ પડતું નથી જેનું કોઈ નાશ થવાનું મૃત્યુ નથી એવા અજર અમર પરમાત્મ પદને પામે છે તો એવી ભાવના કેમ ન કરીએ એવી ભાવના કેમ ન કરીએ એમ કહે છે આવા પદને આવો મોટો લાભ થતો હોય લાભ થવાનો હોય એ બાજુ તો વીર્ય ઉછળે જ ઉછળે આ એક સ્વાભાવિક પ્રકાર છે આત્માના સ્વભાવનો આ એક પરિણામનો પ્રકાર છે આટલો મોટો લાભ છે આ પોતાના સ્વરૂપમાં જ ઉચ્ચ એવું સર્વ સકળ પૂજ્ય પદ વળી પાછા વિશેષણ પડ્યા છે परम धाम अभिराम आनंद अनंत गुण स्वसंवेदन रस स्वानुभव परमेश्वर ज्योति स्वरूप अनुपम देवाधि देवपण इत्यादि सर्व पाम्ये आ पोताना आ इतने प्रत्यक्ष एम देवू छे सगट पड़े પોતાના સ્વરૂપમાં જ ઉચ્ચ સર્વોત્કૃષ્ટ ઉચ્ચ એટલે સર્વોત્કૃષ્ટ સર્વ સકળ પૂજ્ય પદ પરમ ધામ એનું સર્વોત્કૃષ્ટ પૂજ્યપણું છે બહારનો વ્યવહારથી પૂજ્યપણું એ તો પછીની વાત છે રાગ રહે તો એ વાત છે વિતરાગ ભાવમાં તો એ પ્રશ્ન છે એવું પરમ પૂજ્ય પદ परम धाम उत्कृष्ट मां उत्कृष्ट निवास धाम स्व उपयोग मां आत्मा पुता मां निवास करे छे निज उपयोग जारे स्वरूप मां जाए छे त्यारे आत्मा परिणामे करीने पुता मां निवास करे छे आ बधी आत्मा नी स्वानुभव नी वात बहु મીઠાશ વાળી બધી વાત છે બહુ સારું એમાં બીજું કાર્ય કારણનું લોજિક ને એવું કાંઈ ના આવે એકલો અધ્યાત્મ રસ એક જ એનો વિષય હોય છે જાદા વિકલ્પની જેમ આ દખલ નહી એકસો ને દક્ષિણામૃત નો 176 નો ગુણ છે મુક્ત દશા પરમાનંદ નું મંદિર છે મુક્ત દશા તો એક મંદિર છે શેનું મંદિર છે મંદિરમાં નિવાસ કરે છે પરમાનંદ નું મંદિર છે પરમ આનંદ થી જે દશામાં નિવાસ કરી શકાય એવી મુક્ત દશા છે પરમાનંદ નું પરમ આનંદ નું મંદિર જ છે મુક્ત દશા એ પાયમાં પહોંચ્યા એ પરમાનંદ ના મંદિરમાં પહોંચ્યા ભગવાન ના મંદિર માં જાય ભગવાન નું મંદિર એ ભગવાન નું મંદિર છે પછી બીજા કોઈ ગમે એવા પ્રકારના મકાનો હોય ગમે એવા નિવાસ સ્થાનો હોય ગમે તે પ્રકાર હોય ભગવાન નું મંદિર એ ભગવાન મંદિર ફેર છે ફેર છે બીજે એટલી શાંતિ ન મળે જેટલી મંદિર માં આવતા શાંતિ મળે આ લોકો તો ખાલી કલ્પના કરે છે કોઈ તો એને એમ થાય છે સામાન્ય રીતે મુસલમાનો નમાજ પઢવા જાય તો એમ જોવે છે કે આ એક ખુદાનું સ્થાન છે. ખ્રિશ્ચિયનો રવિવારે દેવળમાં જાય તો એને એમ થાય કે આ એક પવિત્ર સ્થળ છે, શાંતિ શાંતિ મળે એવું કંઈક છે. કસાય તો મન થાય છે, હાવ ગ્રહિતમાં આ જે પ્રકાર છે, આ તો સાક્ષાત દિનેન્દ્ર પ્રતિમા જીન સારખી, આ તો બીજી જ વાત છે. આ તો નિજ જીન મંદિર, પરમાત્મા દશા એટલે નિજ જીન મંદિર, જેમ આને નિજ મંદિર કહેવાય છે ને, આ બધામાં પાછા અંદર છે એ જીન મંદિર છે. આ તો મંદિર છે, ઓલું નિજ મંદિર છે. જીન મંદિરમાં પણ પેલું નિજ મંદિર છે, એમ આ નિજ મંદિર છે ખરેખર. મુક્ત દશા પરમાનંદ નું મંદિર છે, તે મંદિરમાં નિવાસ કરતા મુક્ત આત્માને અસંખ્ય પ્રદેશે અનંત આનંદ પરિણમે છે. આનંદ ની વાત છે ને, અનંત પ્રદેશે આનંદ ઘન છે. અહીંયા વિરામ આનંદ અનંત ગુણ સ્વસંવેદન રસ એ બધું લીધું છે કે તે મંદિરમાં નિવાસ કરતા મુક્ત આત્માને અસંખ્ય પ્રદેશે આનંદ આનંદ અનંત આનંદ પરિણમે છે. આવા જે મોક્ષરૂપ પરમાનંદનું મંદિર છે તેનો દરવાજો સામ્ય ભાવ છે. સાધક દશામાં જે સામ્ય ભાવ થયો એ મોક્ષના મહેલનો દરવાજો છે. સામ્ય ભાવ વિતરાગ ભાવ મુનિરાજ છે, મુનિ દશા છે એ મોક્ષ મોક્ષ દશારૂપ પરમાનંદ મંદિરના પરમાનંદના મહેલના દરવાજે આવીને ઉભેલા છે. દરવાજા સુધી પહોંચી ગયા છે. સમ્યક દ્રષ્ટિને તો હજી એટલી સ્થિરતા પ્રગટ કરીને સામ્ય ભાવ પ્રગટવો એટલે દરવાજા સુધી પહોંચવાનું બાકી છે. હજી એને થોડુંક ચાલવું પડે એવું છે. ત્યારે દરવાજા એ પહોંચશે, સામ્ય ભાવ પહોંચશે. કહે છે કે આ મોક્ષરૂપ પરમાનંદ મંદિરનો દરવાજો સામ્ય ભાવ છે. નાયક ભાવે પરિણમીને વિશેષ સ્થિરતા થાય, સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે નાયક ભાવે પરિણમે, અને એ જ્ઞાયક ભાવે પરિણમીને પછી વિશેષ સ્થિરતા થાય ત્યારે એને સામ્ય ભાવ પ્રગટે. એ સામ્ય ભાવ પ્રગટે ત્યારે મુનિ દશા પ્રગટ થાય ત્યારે એ દરવાજે પહોંચ્યા. જ્યારે મોક્ષ દશા પરમાનંદને પામશે ત્યારે મોક્ષ મંદિરમાં અંદર નિવાસ થઈ ગયો. આમાં બીજી કંઈ લાંબી માથાફોડ નથી, પણ એક અધ્યાત્મ ભાવોની મીઠાશ જ છે. ભાવનાનો વિષય છે ને. એવી સ્વાધ્યાયમાં સમજણ ભલે મુખ્ય છે પણ કોરી સમજણની મુખ્યતા નથી. સ્વાધ્યાયમાં ભલે સમજણની મુખ્યતા છે ને, સમજણની મુખ્યતા એટલા માટે છે કે એ સમજણમાં પણ સમજણની ઘડઘણાને બેસતી નથી, એટલે સમજણની મુખ્યતાથી સ્વાધ્યાય ચાલે છે આપણે ત્યાં. પણ માત્ર કોરી સમજણનો એ વિષય નથી, સાથે સાથે ભાવનાનો વિષય તો હોવો હોવો ને હોવો જ જોઈએ. ભાવના જો ન હોય તો કોરી સમજણ છે એ સમજણનો બોધ કાંઈ મળે એવું બનતો નથી. ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ ની વાત કરી છે શ્રીમદ રાજચંદ્રજી. સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ એમાં એમણે એક એવો નિયમ એની અંદર લખ્યો છે કે ઉપદેશ બોધ પરિણમ્યા વિના સિદ્ધાંત બોધ પરિણમતો નથી. એવી એક વાત લખી છે એટલે શું કે સિદ્ધાંતની જે સમજણ છે એ ભાવનામાં આવ્યા વિના કોઈ પૂરી સમજણથી જ આગળ વધવા માંડે તો એને પરિણમશે નહીં. એ સિદ્ધાંત બોધ એને પરિણમશે
નહીં.
ભાવનાનો વિષય તો પહેલા છે અને સિદ્ધાંતનું સમજવું ત્યાં પછી છે. એ જ વાત એમ પેલી જ્ઞાન ક્રિયાની વાતમાં લીધી, જ્ઞાન માર્ગની વાત લીધી કે જ્ઞાન માર્ગે પરમ અવગાઢ દશા થયા વિના, ભાવનાની પરમ અવગાઢ દશા થયા વિના જ્ઞાન માર્ગે ભૂલવાના અનેક સ્થાન છે એમ કરીને વાત લીધી. ક્યાં જીવને સ્વચ્છંદ થઈ જાય, ક્યાં અતિ પરિણામીપણું થઈ જાય, ક્યાં એને કલ્પના થાય અને કાં તો એના વિકલ્પો વધી જાય. આમ હશે કે આમ, આમ હશે કે આમ, આમ હશે કે આમ, આમ હશે એવા કોઈ પણ પ્રકાર થવાનું કારણ શું? કે અવગાઢ ભાવનાની પરમ અવગાઢ દશામાં આવ્યા પહેલા એણે સિદ્ધાંતની નું પ્રકરણ પકડ્યું. એનો પણ કોઈ નિયમ છે? સિદ્ધાંત છે એ તો પરમ ગંભીર છે. બહુ દ્રવ્યાનુયુગ નો વિષય તો એટલો બધો ગંભીર છે કે જ્ઞાન એ દ્રવ્યાનુયુગમાં ઊંડે 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 ચાલ્યું જાય છે. શુક્લ ધ્યાન ની અંદર શુક્લ ધ્યાન નું કારણ લીધું છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને શુક્લ ધ્યાન નું કારણ છે. તેથી એમણે તો એમ કહ્યું કે હું એકલો વાંચીશ નહીં. ભાવનામાં વૈરાગમાં રહીને જ્ઞાનીના સંયોગમાં એનો અધ્યયન કરવું. કોઈ જાણકાર હોય, અનુભવી હોય, એને સાથે રાખીને જરા સમજે એ વિશે. નહીતર તું તો ક્યાંક કલ્પના એ ચડી જઈશ. જેટલો ક્ષરોક્ષમ વધારે એટલું એ જાણે વધારે. એ પરલક્ષી ક્ષરોક્ષમ ની અંદર જેટલું એ વધારે જાણે એટલો એ પર સંબંધિત રસ કેળવે.
પર સંબંધિત
પરલક્ષી છે ને, એટલે પર સંબંધિત રસ કેળવે. છેવટે ક્ષરોક્ષમ નો રસ પણ કેળવે, ઇન્દ્રિય જ્ઞાન નો રસ પણ કેળવે, એ પણ પર રસ છે. અને બહારના જે સાધનો છે અથવા બાહ્ય સંયોગ છે એ સંબંધીનો રસ પણ પર રસ છે. તે જ જ્ઞાન જો અંતર્મુખી થાય, સ્વલક્ષી જ્ઞાન થાય, તો એને તે જ શાસ્ત્રોનું અધ્યયન એ જ ક્ષયોક્ષમ એને આત્મરસથી કેળવે, અધ્યાત્મરસ કેળવે. દિશા ક્યાં છે, કઈ બાજુની છે એના ઉપર આખો આધાર છે. પરલક્ષી ક્ષયોક્ષમમાં એ અન્ય રસ પરરસને કેળવે, અને એ સ્વમુખી હોય, અંતર્મુખી હોય, તો એ આત્મરસને, ચૈતન્ય રસને, શાંત રસને કેળવે. એમાંથી એ જ રસ ઉપજે એને, જ્ઞાન રસ જ ઉપજે એને. પેલા પણ રાગ રસ વધે, પરરસ વધે, રાગ રસ વધે, ક્ષયોક્ષમ નો રસ વધે, એવો પ્રકાર છે. પરમ ધામ અભિરામ, અભિરામ નિજ મંદિરમાં અભિરામ, આરામ કરવાનું સ્થાન એને અભિરામ કહેવામાં આવે છે. આનંદ એટલે એકલો આનંદ, આનંદ છે જેમાં સિવાય આનંદ બીજી કોઈ જેમાં જગ્યા પણ નથી. અનંત ગુણ એટલા અનંત, આકાશના પ્રદેશોથી અનંત, ચારે બાજુ અમર્યાદ ક્ષેત્રમાં વ્યાપેલું એવું, જે દશે દિશામાં વ્યાપેલું એવું અનંત 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 મર્યાદા નથી. તે આકાશના સર્વ પ્રદેશો કરતા અનંત ગુણ જેનામાં છે સંખ્યાએ, એવું અનંત ગુણથી ભરચક ભરેલું, સ્વસંવેદન રસ, જેમાં સ્વસંવેદનનો રસ છે, આ બધું પામીએ એમ કે છે. અનંત ગુણને પામીએ એટલે અનુભવ કરીએ, સ્વસંવેદન રસનો અનુભવ કરીએ, જ્ઞાન વેદનને સમ્યક પ્રકારે પોતાને વેદનમાં લઈએ, સ્વાનુભવને પામીએ, પરમેશ્વર પદને પામીએ, પરમ ઐશ્વર્યનો અનુભવ કરીએ, જ્યોતિ સ્વરૂપ છે, જ્ઞાનની જ્યોતિ સ્વરૂપ છે, જ્ઞાન દર્શનની જે અનાદિ અનંત જ્યોત છે એનો અનુભવ કરીએ, જેની ઉપમા ન આપી શકીએ એવો અનુપમ પદનો, અને દેવાધિદેવ પણ છે જેનામાં, દેવના પણ જે દેવ, દેવો પણ જેને નમે, આ દેવલોકો પુણ્યને હિસાબે એનું ઉત્કૃષ્ટ પણ ગણવામાં આવે છે, પણ એના પણ જે દેવ છે, દેવોના પણ જે દેવ છે, એવું દેવાધિદેવ પણ એ વગેરે બધું પામીએ, પોતે જ દેવાધિદેવ છે, દેવનો પણ દેવ. અહીંયા તો સામાન્ય પુલ વાળાને સાથે નીચા પણ અનુભવાઈ જાય, પૈસા વાળા છે હો જરા, તો ભાઈ પૈસા વાળા કહેવાય, મોટા માણસ કહેવાય એમ કરવા માટે, પણ હવે હું એમ તો આમ તો શું કરવા, ગરીબાઈ કરે છે, દરિદ્રતા કરે છે, તારું સ્વરૂપ તો દેવાધિદેવ પણ છે, આમ છે. ઇત્યાદિ સર્વ પામીએ માટે પોતાનું પદ ઉપાધિ છે આવું હોવાને લીધે, આટલી બધી મહાનતા હોવાને લીધે, માટે એનો અર્થ છે આવી આવી મહાનતા હોવાને લીધે, પોતાનું પદ ઉપાધિ છે, પોતે જ પોતાને ઉપાધિ છે, આવા પદની આગળ બીજું કોણ આથી વધારે છે કે ઉપાધિ હોઈ શકે એમ કે છે, પોતાનું જ પદ પોતાને ઉપાધિ છે. એના ઉપર અમૃતચંદ્રાચાર્યનો એક કળશ લીધો છે, એકમેવ હિ તત્ સ્વાદ્ય, આ એક જ આસ્વાદ કરવા યોગ્ય છે, અર્થાત અનુભવ કરવા યોગ્ય છે, એકમેવ હિ, મેવ કર્યા પછી એ હિ લગાડ્યો છે, એકમ એવ જવાબી જાય છે, કેટલું વજન છે, એકમેવ હિ તત્ સ્વાદ્ય વિપદામ અપદમ પદમ, જે વિપદાનું અપદ છે, જ્યાં કોઈ વિપદાની ગંધ જ નથી, કોઈ વિપદા જેની અંદર આવી શકે નહીં, જગતમાં જેટલી વિપદા છે એ બધી આ સ્વરૂપથી બહાર રહે છે, અહીંયા કોઈનો પ્રવેશ કે સ્પર્શ થઈ શકતો નથી, કોઈ વિપદાનો પડછાયો પડી શકતો નથી એના ઉપર, એમ છે ખરેખર. વિપદામ અપદમ પદમ અપદમ, વિપદામ અપદમ એમ લીધું છે, પદમ એમ પદ છે, અપદાની એવ ભાસંતે પદાની અન્યાની યત્પુરા, જેની આગળ, યત્પુરા એટલે જેની આગળ બીજા અન્ય પદો, પદાની અન્યાની બીજા સર્વ પુણ્યના જેટલી કોઈ પદવીઓ છે, અપદાની એવ ભાષણ, તે બધા અપદ એવા ભાષે, મારું પદ નહીં, એ મારું પદ નહીં, એ મારું પદ નહીં એમ ભાષે છે, ઇન્દ્રપદ કે મારું પદ નહીં, ચક્રવર્તી પદ કે મારું પદ નહીં, પણ તીર્થંકર પદ કે એ પણ મારું પદ નહીં એમ છે, તીર્થંકર પદ મારું પદ નહીં, બહુ ગજબની વાત છે. 14 ગુણસ્થાનમાં કોઈ ગુણસ્થાન તો કે મારું પદ નહીં, અર્યંગ પદ મારું પદ નહીં, સંયોગી કેવળી મારું પદ નહીં, અયોગી કેવળી પણ મારું પદ નહીં. ગુરુદેવ એક વખત એ વાત લીધી હતી, બહુ સરસ વિષય ચાલતો હતો, 50-55 ગાથાના પ્રવચન, એમ આ નહીં આ નહીં આ નહીં, 29 બોલ નો ઉકડો, 29 બોલ તો મુખે મુખે, પણ એક બોલની અંદર ઘણા બોલ હોય, જેમ કે गुण स्थान नहीं, मार्गणा स्थान नहीं, जीव स्थान नहीं, तो बोल त्रण त्या गिण्या, पण ए त्रण बोलना पेटा भोग त्रण ना 42 थाय, 14 गुण स्थान, 14 मार्गणा स्थान ने 14 जीव स्थान। तो मार्गणा ने अंदर सम्यक्त्व मार्गणा ने ज्ञान मार्गणा ने गति मार्गणा ने बधी मार्गणाओ थाय, ज्ञान मार्गणा नहीं ठीक, पर ज्ञान थी तो आत्मा जड़े से भगवान है। तो आया त्रिकाली नी बात चाले छे, ए ज्यांथी जे लक्षण प्रगट लक्षण माथे जड़े छे ए आश्रय नो विषय नथी, आश्रय नो विषय नथी, सम्यक्त्व एक समय नी पर्याय आश्रय नो विषय नथी, एमां गति मार्गणा बोलायो કે ચાર ગતિ તો અગતિ છે, ચાર ગતિ તો આત્માની માર્ગણાની છે, ચાર ગતિમાંથી શ્રી જીવને શોધે છે, કે કાંઈ જીવ મનુષ્યમાં હોય, આ દેવમાં હોય, કાં ત્રિરંચમાં હોય, નારકમાં હોય, માર્ગણા એટલે જ્યાંથી શોધી શકાય તે માર્ગ તેને માર્ગણા એવું નામ દીધું છે શાસ્ત્રમાં, વિષય એ છે, આગમનો વિષય છે, તો કે અહીંયા અધ્યાત્મનો વિષય ચાલે છે, આગમનો
નહીં,
અહીંયા આગમનો વિષય નથી ચાલતો, પણ અધ્યાત્મનો વિષય ચાલે છે, તો કે ચાર ગતિમાં, ચાર ગતિ તો જીવ નહીં, પણ આ પંચમ ગતિ એ જીવ નહીં લે, ઠીક, એ જીવ નહીં, ત્યાં સુધી વ્યાખ્યાન કઈ બાકી તો રહીએ નહીં, કોઈ વાત બાકી ન રહીએ તો પૂરી જ આવે વાત, આવે એ બધી પંચમ ગતિ નહીં, કેમ કે એ પર્યાય છે, પંચમ ગતિ પણ એ પર્યાય છે, સુગાનીજી એ 14 ગુણ સ્થાન હોગા, સિદ્ધાલિંગ મેં જાના હોગા, નિશુલ્ક વિષય છે, 14મું ગુણ સ્થાન આવશે અને તે વખતે સિદ્ધાલિંગમાં જવાનું થશે, એ સબ કાર્ય પર્યાય કે પર્યાય મેં હે, એ પર્યાય કે કાર્ય સબ પર્યાય મેં હે, ને મેરે મેં નહીં, ચાલો ઠીક, સિદ્ધાલિંગમાં જવાનું મારામાં નથી, આવો ત્રિકાળી જે છે એનો મહિમા ગાયો છે એમ કરીને એની મહાનતા પ્રસિદ્ધ કરી છે, એ અપદાની એવ ભાષંતે એમ દીધું, અમૃતચંદ્રાચાર્ય કહે છે કે જેટલી જેટલા અન્ય પદો છે પદાની અન્યની યત્પુરઃ, જેની આગળ જેટલા અન્ય પદ છે તે બધા અપદ રૂપે ભાસે છે, અપદ રૂપે એટલે મારા પદ રૂપે ભાસતા જ નથી, મારા સ્વરૂપે ભાસતા જ નથી ને, એવું નિશ્ચયના વિષયભૂત અને દ્રષ્ટિના વિષયભૂત દ્રવ એવું છે એમ કહેવું છે, અને દ્રષ્ટિના વિષયભૂત છે તે એક જ માત્ર ઉપાધિ છે, એવું નિજપદ પરમપદ એ જ ઉપાધિ છે, અને અન્ય સર્વ પરપદ હે છે, આ સિવાયના બાકીના બધા પરપદ છે, પરમપદની પાસે અપરમપદ છે અને એ બધા હે છે, કોઈ આશ્રયનું સ્થાન નથી, એટલું અંદર ભર્યું છે એમ કહે છે, એ પદમાં નિજ પદમાં એટલું ભર્યું છે કે એની પાસે બીજા કોઈની ઉપાદેયતા થવાનો પ્રશ્ન જ રહેતો નથી,